તારીખ 28/3/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના બીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 25.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક બીજો અધિકાર પાનું 36 છેલ્લો પેરેગ્રાફ છે. સંસાર અવસ્થા નિરૂપણમાં સંસારમાં મતિશ્રુત અવધિ જ્ઞાનની પ્રવૃત્તિ કેવા પ્રકારની હોય છે અથવા એ કેવી પાંગળી છે? જ્ઞાનની પ્રવૃત્તિ પરાધીન કહો કે પાંગળી છે એમ કહો, એના ભેદ પ્રભેદનું વર્ણન આ સ્થળે ટોડરમલજી સાહેબ કરે છે. 36માં પાને છેલ્લો પેરેગ્રાફ છે. વળી નેત્ર તો જેવાને તેવા જ હોય. પહેલા એમ કહ્યું કે મંદદ્રષ્ટિ વાળો હોય તો એને ચશ્માથી ચશ્મા વગર ન દેખી શકે, અથવા ચશ્મા જરા બરાબર હોય તો બરાબર દેખી શકે. એક ભેદ લઈ લીધો છે. બીજો ભેદ કહે છે હવે કે નેત્ર તો સારા હોય, આંખમાં કાંઈ તકલીફ ન હોય, આંખ ચોખ્ખી હોય, તંદુરસ્ત હોય, પરંતુ ચશ્માની અંદર કાંઈ દોષ હોય તો દેખી શકે નહીં, અથવા થોડું દેખે અથવા અન્યથા દેખે. બીજાના ચશ્મા આવી ગયા, ભળતી ફ્રેમના બીજાના ચશ્મા આવી ગયા તો થોડું દેખે અન્યથા દેખે તેમ ક્ષયોપશમ તો, એ તો દ્રષ્ટાંત છે, તેમ ક્ષયોપશમ તો જેવો ને તેવો હોય, એટલે ક્ષોપશમ સારો હોય જીવનો, પરંતુ દ્રવ ઇન્દ્રિય અથવા મનના પ્રમાણુ અન્યથા પરિણામ હોય. શું આંખ ફૂટી ગઈ હોય અથવા કાનમાં કાંઈ તકલીફ થઈ હોય, એ રીતે ક્ષોપશમ બરાબર હોય પણ દ્રવ્યેન્દ્રિયમાં કાંઈક ખામી હોય, શું તો પણ તે જાણી શકે નહીં, અથવા થોડું જાણે અથવા અન્યથા જાણે, થોડું જાણે અથવા અન્યથા જાણે. કારણ કે દ્રવ ઇન્દ્રિય અથવા મનરૂપ પરમાણુઓના પરિણમનને તથા મતિ જ્ઞાનને તેવા પ્રકારનો નિમિત્ત નિમિત્તિક સંબંધ છે. જેમ ચશ્માનો બીજા નંબર આવી ગયો એવી રીતે દ્રવેન્દ્રિયમાં ખામી હોય અથવા દ્રવેન્દ્રિય ખરાબ થઈ ગઈ હોય તો પણ ક્ષોભસમ સારો હોય તો પણ જાણી શકે નહીં, અથવા ઓછું વધતું જાણે. તેથી તેના પરિણમન અનુસાર જ્ઞાનનું પરિણમન થાય છે. તેથી અહીંયા 12માં દ્રવ્યેન્દ્રિયના ફેરફાર અનુસાર જ્ઞાનમાં પણ ફેરફાર થાય છે. અંદરની શક્તિ બરાબર છે ઉઘાડની, પણ જે બહાર જ્ઞાન આવે છે, આઉટપુટ જેને કહીએ, એમાં ફેર પડી જાય છે. તેનું દ્રષ્ટાંત હા, એ દ્રવ્યેન્દ્રિયની ખામીને એવું પાંગળું જ્ઞાન છે કે જ્ઞાન તો એને બરાબર હોય, સૂક્ષ્મ બરાબર હોય, પણ દ્રવ્યેન્દ્રિય પણ બરાબર હોવી જોઈએ, શું નેત્ર ન કરી શકે એમ. તેનું બીજું દ્રષ્ટાંત કે જેમ મનુષ્યાદિકને બાળ વૃદ્ધ અવસ્થામાં જો દ્રવ્યેન્દ્રિય અથવા મન શિથિલ હોય તો જાણપણું પણ શિથિલ હોય. બાળક છે, એનું મન વિકાસ નથી પામ્યું તો ઓછો વિચાર કરી શકે. કોઈ વૃદ્ધ માણસો પણ મન શિથિલ થવાથી ઓછો વિચાર કરી શકે એમ. નથી કહેતા ભાઈ હવે મન મોડું પડી ગયું છે, જરા શું હિંમત નથી રહી અમારી, તો વિચાર શક્તિ ઓછી થઈ જાય છે એમાં. વળી જેમ શીત વાયુ આદિના નિમિત્તથી, ત્રીજું દ્રષ્ટાંત, સ્પર્શાદિ ઇન્દ્રિયો અથવા મનના પરમાણુ અન્યથા હોય તો જાણપણું ન પણ થાય. શીત વાયુ આદિના નિમિત્તથી એટલા ખોટું કરી નાખે છે ને, તો કાંઈ સ્પર્શની ખબર જ ન પડે. અત્યારે એવા કેમિકલ આવે છે બહુ ઠંડા, ફુવારો છાંટે પછી આ ગુમડાને ડ્રેસિંગ કરે છે ત્યારે એને ખબર ન પડે, દુખાવો ન થાય. હા, આથું કેટલું બધું જાણે છે રોડોર મસ્જિદ, અથવા બહુ ઠંડી લાગી હોય ફ્રીઝિંગ પોઈન્ટ ઉપર આવી જાય. અત્યારે હરસના ઉપરાસન એવી રીતે કરે છે, ફ્રીઝિંગ કરીને ખોટું પાડી દે, એટલી બધી ઠંડી આપે કે ખોટું પાડી દે, પછી ઓપરેશન કરે તો એને ખબર ન પડે. તો એ જાણપણું ન થાય, અથવા થોડું થાય, ઓછી અસર થઈ હોય તો થોડું થાય, અથવા અન્યથા પણ થાય, અથવા વિકૃત રીતે પણ થાય. એમ સોક્ષમ બરાબર હોય છતાં બહારમાં દ્રવ્યેન્દ્રિયોના ફેરફારો અનેક પ્રકારે થાય છે, આ ત્રણ જાતના લીધા, તો પણ જાણપણામાં ફેર પડે છે એવું મતિશ્રુત જ્ઞાન પાંગળું છે એમ કહેવું છે. શું વળી વજુદો એક ભેદ લે છે કે એ જ્ઞાનને તથા બાહ્ય દ્રવ્યોને પણ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. જ્ઞાનને અને બહારના જે જ્ઞેય પદાર્થો છે એને પણ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. તેનું દ્રષ્ટાંત કે જેમ નેત્ર ઇન્દ્રિય અને અંધકારના પરમાણુ અથવા ફૂલા આદિના પરમાણુ અથવા પાષાણ આદિના પરમાણુ આડા આવી જાય તો દેખી શકે નહીં. શું ચક્ષુ ઇન્દ્રિય બરાબર છે પણ આંખમાં ફૂલું પડ્યું, શું જાણવાનો ઉઘાડ બરાબર છે પણ આંખમાં કંઈક રોગ થઈ ગયો, ફૂલું પડ્યું એટલે રોગ થઈ ગયો ઘણો, અથવા અંધારું હોય તો ન જાણે, અથવા કોઈ પથ્થર આડો આવે, દિવાલ આડી આવે, પડદો આડો આવે તો ન જાણે, અથવા લાલ કાચ આડો આવે તો બધું લાલ દેખાય, લીલો કાચ આડો આવે તો બધું લીલું દેખાય, એ પ્રમાણે અન્યથા જાણવું, એ પ્રમાણે ઓછું જાણે, ન જાણે અથવા વિકૃતપણે જાણે. વળી આ વધારાની વાત કરે છે, દૂરબીન ચશ્મા વગેરે આડા આવે તો ઘણું દેખવા લાગે, આ મેગ્નિફાઈંગ ગ્લાસ આવે છે હીરો જોવાના, બહુ ચોખ્ખું દેખાય અંદર, હીરો હોય રાઈના દાણા જેટલો, પણ અંદર નાનો એના એની અંદર ઝીણો ડાઘ હોય તો એ મોટો દેખાય એને, એવા દૂરબીન આવે છે, એવા મેગ્નિફાઈંગ ગ્લાસ આવે છે તો એનાથી પણ વિશેષપણે દેખાય છે. જેમ ઓછું જાણે એમ વધારે પણ જાણે, બહારના સાધનથી સૂક્ષ્મ એટલો ને એટલો છે, છતાં જાણવું જોઈએ એના કરતા વધારે પણ જાણે છે. તથા પ્રકાશ જળ અને કાચ આદિના પરમાણુ આડા આવે તો પણ જેવું છે તેવું ન દેખાય, આ વરસાદની અંદર ન દેખાય, ધુમ્મસ થાય તો ન દેખાય, એમ આમ એરોપ્લેન ઉતરવામાં તકલીફ પડે છે ને ધુમ્મસ થાય ત્યારે, એ ન દેખાય પેલા ને પાયલોટ બેઠો એને દેખાય નહીં, ફોગ લાઇટ હોય તો ન દેખાય, એની લાઇટ આવે છે પાછી તો એને પૂરું ન દેખાય, તો એને તકલીફ પડે છે. એ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો તથા મનનું પણ યથાસંભવ જાણવું, આ પ્રમાણે મન અને બીજી ઇન્દ્રિયોમાં પણ જ્યાં જ્યાં જેવા જેવા પ્રકાર હોય તે જાણવા. વળી મંત્રાદિકના પ્રયોગથી, મદિરાપાનથી અથવા ભૂતાદિકના નિમિત્તથી ન જાણવું, થોડું જાણવું અથવા અન્યથા જાણવું બને છે. કોઈને બેભાન કરી નાખે, શું બેશુદ્ધ થઈ જાય તો ન જાણે, અથવા આડું અવળું જાણે એવું પણ બને છે. આ ભૂત વળગ્યું હોય તો વાત કાંઈ હોય ને બોલે કાંઈ, શું મિત્રો એને દુશ્મન કે દુશ્મન હોય એને મિત્ર કે, એવું બને છે. એ પ્રમાણે આ જ્ઞાન બાહ્ય દ્રવ્યને પણ આધીન છે એમ જાણવું, આ રીતે એનું પાંગળાપણું છે એમ જાણવું. આગળ એક બીજો ભેદ કહે છે, વળી એ જે ઢુંડારી ભાષામાં પુનઃ શબ્દ લગાડે છે, પુનઃ એટલે ફરીને પાછી બીજી વાત કરીએ છીએ, હજી પાછી બીજી વાત કરીએ છીએ, પુનઃ એટલે ફરી ફરીને, ગુજરાતીમાં એ ફરીને બોલવું એ બરાબર લખવું બરાબર ભાષાની દ્રષ્ટિએ ન લાગે, એટલે એનો અર્થ કર્યો છે વળી, એટલે દરેક પેરેગ્રાફ શરૂ થાય એટલે વળી 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 કરીને લખે છે, વળી એટલે ફરીને. એ જ્ઞાન વડે જે જાણવું થાય છે તે અસ્પષ્ટ જાણવું થાય છે, આ પાંગળાપણું બતાવવું છે ને, કે ઇન્દ્રિયોને ઇન્દ્રિય જ્ઞાન વડે મતિશ્રુત જ્ઞાન વડે જાણવું થાય છે, તે અસ્પષ્ટ જાણવું થાય છે. જેમ દૂરથી કેવું જાણે, નજીકથી કેવું જાણે, દૂરથી ઓછું જાણે, ઝાંખું જાણે, નજીક હોય તો બહુ સ્પષ્ટ જણાય, તત્કાળ કેવું જાણે, અત્યારે ને અત્યારે કોઈ પ્રસંગ બન્યો હોય તો એ બરાબર જાણે. ઘણા વખતે પાછું આછું થઈ જાય, સ્મૃતિમાં ઝાંખું પડી જાય, કોઈ પદાર્થ સંશયરૂપ જાણે, કોઈ પદાર્થને જો ભાઈ આ છે ચાંદી જેવો પદાર્થ, પણ ચાંદી જ છે કે બીજી કાંઈ ધાતુ છે કાંઈ નક્કી થતી નથી, કોઈને સંશયરૂપ જાણે, કોઈને અન્યથા પ્રકારે જાણે, હોય કંઈક ને જાણે કંઈક, તથા કોઈને કિંચિત માત્ર જાણે, અલ્પ જાણે, ઇત્યાદિ પ્રકારે નિર્મળ જાણવાનું બનતું નથી. એ પ્રકારે આ ક્ષોપસમ ઘણો દોષિત છે, પાંગળો છે, અલ્પપણું એનું ઘણું છે એમ લેવું. એમ એ મતિજ્ઞાન પરાધીનતા પૂર્વક, પરાધીનતા એટલે આમ તો સ્વાધીન છે પણ નિમિત્ત પ્રધાનતાથી એને પરાધીનતા કહેવામાં આવે છે. પરાધીનતા પૂર્વક ઇન્દ્રિય તથા મન દ્વારા પ્રવર્તે છે. ત્યાં ઇન્દ્રિયો વડે તો જેટલા ક્ષેત્રનો વિષય હોય તેટલા ક્ષેત્રમાં જે વર્તમાન સ્થળ પોતાને જાણવા યોગ્ય પૂદગળ સ્કંદ હોય તેને જ જાણે છે. શું હવે એના એનો કોઠો આપ્યો છે નીચે કે પાંચે ઇન્દ્રિયો શું એ કેટલા કેટલું જાણે, કેટલા ક્ષેત્રમાં જાણે, હં એટલે એનો માપ આપ્યું છે. શું જેટલા ત્યાં ઇન્દ્રિયો વડે તો જેટલા ક્ષેત્રનો વિષય હોય ક્ષેત્રનું માપ આપશે, તેટલા ક્ષેત્રમાં જે વર્તમાન સ્થળ હોય ત્યાં એ જગ્યાએ જે સ્થળ હોય તે પોતાને જાણવા યોગ્ય પૂદગળ સ્કંદ હોય, જ્ઞેય થવા યોગ્ય તેને જ જાણે છે, બીજાને ન જાણે. પછી એમ કે સોય ખોવાઈ ગયું હોય કે હીરો ખોવાઈ ગયો હોય તો એટલા ક્ષેત્રમાં જોયું હોય પણ જાણવા યોગ્ય હોય તો જણાય ને, નહીતર ન જણાય. અહીંયા પીડ્યો હોય તો ન જણાય, એમ નવાઈ લાગે કે અહીં તો આપણી નજર ગઈ હતી ને કેમ ન જાણ્યું, તો કે એ વખતે જાણવા યોગ્ય હોય તો જણાય, નહીતર ન જણાય. શું એવા પ્રકાર હોય છે એની અંદર. તેમાં પણ હા સ્થૂળ પૂદગળની વાત છે, સૂક્ષ્મ પૂદગળોને તો નથી જાણતો, સ્થૂળ પૂદગળોનો. કેમ કે ક્ષેત્રની અંદર હવા છે, સૂક્ષ્મ છે, અવાજના પરમાણુ છે, સૂક્ષ્મ છે, તો કારણ વચન વર્ગના પરમાણુને ન જાણે, પછી હવાના પરમાણુને ન જાણે, પણ સ્થૂળ પૂદગળો હોય તો એને જાણે. તેમાં પણ હજી લેશે એમાં, તેમાં પણ જુદી જુદી ઇન્દ્રિયો વડે જુદા જુદા કાળમાં કોઈક સ્કંદના સ્પર્શાદિકનું જાણવું થાય છે. હવે પછી સ્પર્શેન્દ્રિય હોય તો એને લઈને હવાનું જાણવું થાય એમ, પછી કર્ણેન્દ્રિય બહુ સતેજ હોય તો દૂરના ક્ષેત્રનો અવાજ કોઈ સાંભળે ને કોઈ ન સાંભળે, ભાઈ ઘણે ઘણો દૂર હતો પણ મને એ અવાજ આવતો હતો એમ. એવી રીતે જુદી જુદી ઇન્દ્રિયો વડે જુદા જુદા કાળમાં કોઈક સ્કંદના સ્પર્શાદિકનું પણ જાણવું થાય છે, એવો પણ પ્રકાર હોય છે. ઘણા પ્રકાર છે આમાં તો, એ બધા પોતાને જેટલા ખ્યાલમાં આવ્યા છે એટલા એમણે વરણ એવા છે. જો નીચે ફૂટનોટ છે કે પાંચ ઇન્દ્રિયોમાં પાંચે સ્પર્શના રસના, સ્પર્શન રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર. પછી એક ઇન્દ્રિયમાં છે એ 400 ધનુષ જાણે સ્પર્શનથી, બે ઇન્દ્રિય છે 800 ધનુષ જાણે, ત્રણ ઇન્દ્રિય વાળો 1600 ધનુષ જાણે, ચાર ઇન્દ્રિય વાળો છે એ 3200 ધનુષ જાણે, પંચેન્દ્રિય છે એ 6400 ધનુષ જાણે, સંગ્નિ પંચેન્દ્રિય છે 9 યોજન સુધીનો સ્પર્શને જાણી શકે ઉત્કૃષ્ટપણે, સ્પર્શેન્દ્રિય બહુ તીવ્ર હોય તો. શું પછી એવી રીતે રસના ઇન્દ્રિયમાં લીધું છે, એમાં એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચેન્દ્રિયના માપ લીધા છે. શું એવી રીતે ઘ્રાણેન્દ્રિયમાં લીધું છે, એવી રીતે ચક્ષુ ઇન્દ્રિયમાં લીધું છે. શું અને શ્રોત્ર ઇન્દ્રિયમાં તો અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિયની જ વાત લીધી છે, કેમ કે નીચે તો હોતી નથી ને, એટલે પહેલી સ્પર્શેન્દ્રિય બધાને હોય, પછી બે ઇન્દ્રિયને રસના ઇન્દ્રિય શરૂ થાય ત્યારથી. શું કારણ કે એક ઇન્દ્રિયને તો આ બીજી ઇન્દ્રિયો હોતી નથી, એટલે એવી રીતે એટલે એ બધા માપ લીધા છે. સંઘની પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય સુધીના અનેક પ્રકારની ખુરપા જેવી, કદંબના ફૂલ જેવી, પછી એનો આકાર લીધો છે. સ્પર્શેન્દ્રિયનો અન્ય અનેક પ્રકાર છે, એટલે શરીર શરીર જેટલા જેટલા શરીર એટલો એટલો આકાર સ્પર્શેન્દ્રિયનો છે. પછી રસના ઇન્દ્રિય ખુરપા જેવી, ખુરપા જેવી એટલે હુંપડા જેવી, આગળ આમ બીજ જેવી હોય છે જીભને. પછી ઘ્રાણેન્દ્રિય કદંબના ફૂલ જેવી, કદંબનું ફૂલ આવે એવો આકાર હોય છે આત્માના પ્રદેશોનો. ચક્ષુ ઇન્દ્રિય મસૂરના દાળ જેવી, તુર દાળ આવે છે એ તુર દાળ જેવી ચક્ષુ ઇન્દ્રિય હોય છે આપણા, નથી કાઢતા પેલો લેન્સ કાઢે છે ને એ. અને શ્રોત્ર ઇન્દ્રિય જવની નાળી જેવી હોય છે, એ એનો આકાર પાંચે ઇન્દ્રિયોની આકૃતિ આપી છે. એની નીચે નોટ આપે છે કે અયોધ્યાનો ચક્રવર્તી આભ્યંતર પરિક્રમા આવેલા સૂર્યના વિમાનને 47,263.7 યોજનથી યોજન દૂરથી જોઈ શકે છે. તેથી ચક્ષુ ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ વિષય તેટલો છે. શું એ સંઘની પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ વિષય લીધો ને, આ ઉત્કૃષ્ટ વિષય લીધો, માપ આપ્યા છે ઉત્કૃષ્ટ વિષયના ગણવા. શું જગન્ય તો જેટલી ખામી હોય એટલું ઓછું જાણે, બાકી ઉત્કૃષ્ટ સારામાં સારો ઉઘાડો હોય તો આ વધુમાં વધુ આટલું જાણે એમ લેવું. તેથી ચક્ષુ ઇન્દ્રિયોનો ઉત્કૃષ્ટ વિષય તેટલો છે. ઉપર પ્રમાણે વિષયોનું જ્ઞાન મર્યાદિત હોવાથી તે મહાપરાધીન છે. ઉપર પ્રમાણે જ પ્રત્યેક ઇન્દ્રિયના વિષય જાણવાની લબ્ધિની પ્રગટતા ઉત્કૃષ્ટપણે હોય છે. વધુમાં વધુ ઇન્દ્ર જે આત્મા, તેને જાણવાનું જે ચિહ્ન અથવા નિમિત્ત, તેને ઇન્દ્ર તે ઇન્દ્રિય છે, અથવા ઇન્દ્ર જે કર્મ, તેમાંથી નિપજેલી દીધેલી તે ઇન્દ્રિય છે. ઉપરની ઇન્દ્ર એટલે ધણી એમ લેવું છે. ઉપરની મર્યાદાથી અધિક જાણવાની આત્માની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ તેથી અધિક ઇન્દ્રિય દ્વારા તે જાણી શકતો નથી. તેથી જ ઇન્દ્રિયજન્ય જ્ઞાન પરાધીન અને કુંઠિત અથવા સંકુચિત ગણવામાં આવ્યું છે. એની મર્યાદા છે ઇન્દ્રિય જ્ઞાનની, ટૂંકામાં ઇન્દ્રિય જ્ઞાનની મર્યાદા છે. શું અને એવું એ પાંગળું સમજવું, જ્ઞાનમાં અનંત પદાર્થને જાણવાની શક્તિ હોવાથી, અથવા ત્રણકાળ ત્રણ લોકને એક સમયને જાણવાની શક્તિ હોવા છતાં આટલું મર્યાદિત જાણે છે, એનું સંકુચિતપણું અથવા પાંગળાપણું અલ્પજ્ઞપણું સમજવું. મતિશ્રુતની ચાલે છે અત્યારે તો, મતિશ્રુત અવધિની તો પછી પછી લઈ લીધી થોડી, શું આગળ લેશે હજી અવધિ જ્ઞાન તો ચક્ષુ ચક્ષુની પ્રવૃત્તિમાં થોડું. પછી જ્ઞાન દર્શન ઉપયોગની પ્રવૃત્તિને એ બધો બીજો વિસ્તાર કર્યો છે. વળી મન વડે પોતાને જાણવા યોગ્ય કિંચિત માત્ર ત્રિકાળ સંબંધી દૂર અથવા સમીપ ક્ષેત્રવર્તી રૂપી અરૂપી દ્રય વા પર્યાયને અત્યંત સ્પષ્ટપણે જાણે છે. પાંચ ઇન્દ્રિયની વાત કરી ને કોઠામાં, હવે છઠ્ઠી વાત કરે છે કે મન વડે પોતાને જાણવા યોગ્ય કિંચિત માત્ર, પોતાને જે જણાવવા યોગ્ય હોય અથવા જેટલો જાણવાનો મનથી ક્ષોભસમ હોય એમાંથી કિંચિત એટલે સર્વ નહીં, કિંચિત એટલે અમુક ભાગ, બધું જાણે નહીં મન, અમુક જ જાણે. ત્રિકાળ સંબંધી એટલે ભૂતકાળ સંબંધી થોડું જાણે, ભવિષ્ય સંબંધી પણ થોડું જાણે, વર્તમાન સંબંધી પણ થોડું જાણે, એ ત્રણેય કાળ લઈ લેવા. ત્રિકાળ એટલે પૂરો અનાદિ અનંત ત્રિકાળ નહીં અહીંયા લેવાનો, કિંચિત ત્રિકાળ એ સંબંધી. દૂર અથવા સમીપ ક્ષેત્રવર્તી, દૂરના ક્ષેત્રવર્તીને પણ જાણે મન, અહીં બેઠું બેઠું અમેરિકા ઉપયોગ પહોંચી જાય મનમાં, મન દ્વારા એમ, અથવા સમીપ ક્ષેત્રવર્તી રૂપી અથવા અરૂપી દ્રવ્યને, અરૂપી દ્રવ્યને પણ મન જાણે, જેમ કે આકાશ આદિનો વિચાર કરી શકે. આકાશ આવું હોય, ધર્મ દ્રવ્ય આવા હોય, કળાણું આવા હોય, આત્મા આવો હોય, એ મનથી વિચાર કરી શકે છે. અરૂપી દ્રવ અથવા પર્યાયને અત્યંત સ્પષ્ટ જાણે છે. શું? જેટલું જાણે એટલું મન સ્પષ્ટ જાણે છે, અથવા કોઈ વાર અસ્પષ્ટ પણ જાણે છે. તે પણ ઇન્દ્રિયો વડે જેનું જ્ઞાન થયું હોય અથવા અનુમાનાદિક જેનું કર્યું હોય તેને જ જાણી શકે છે. એટલે જ્યાં ઉપયોગ મૂકે મનનો એને જ જાણે, બધાને જાણે સર્વજ્ઞની જેમ એમ નથી. કદાચિત પોતાની કલ્પના વડે અસતને જાણે, ઠીક, આ જેને મનની કલ્પના કહેવામાં આવે છે, તો એવો પદાર્થ જ ન હોય એને જાણે. આ સ્વપ્નમાં નથી આવતો, એવો પ્રાણી જોયું ન હોય એવું પ્રાણી જોવે તો એ અસતને જાણે, અથવા પોતાના મૃત્યુને જાણે, જો એ અસત છે. એવી રીતે અસતને પણ જાણે, ન હોય એને પણ જાણે. જો એ દાખલો આપ્યો છે, જેમ સ્વપ્નમાં અથવા જાગૃતિમાં પણ જે કદાચિત ક્યાંય પણ ન હોય એવા આકાર આદિકને ચિંતવે છે. શું? એવું અસંભવ હોય એવું એવો એવા આકારને ચિંતવે છે, અથવા જેવા નથી તેવા માને છે. એ પ્રમાણે મન વડે જાણવું થાય છે, માનવાપૂર્વક જાણવું પણ થાય છે. માનવું શબ્દ પણ એ મનથી આવ્યો છે થોડો. એ ઇન્દ્રિયો તથા મન દ્વારા જે જ્ઞાન થાય છે તેનું નામ મતિ જ્ઞાન છે. પહેલું જે ઇન્દ્રિયો દ્વારા થી મનથી ને ઇન્દ્રિયથી જાણવું થાય તેનું નામ મતિ જ્ઞાન છે. ત્યાં પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને વનસ્પતિ રૂપ એક ઇન્દ્રિયોને સ્પર્શનું જ જ્ઞાન છે, એને એ સિવાય બીજી ઇન્દ્રિયનું જ્ઞાન નથી. પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને વનસ્પતિ પાંચ છે ને, પાંચ પાંચ સ્થાવર કાય, એને માત્ર સ્પર્શનું જ એકેન્દ્રિય છે એટલે સ્પર્શનું જ જ્ઞાન છે. યળ, શંખ આદિ બે ઇન્દ્રિય જીવોને સ્પર્શ અને રસનું બે જ્ઞાન છે, એને રસના ઇન્દ્રિય છે એટલે બે બે જ્ઞાન છે. કીડી, મકોડા આદિ તે ઇન્દ્રિય જીવોને સ્પર્શ, રસ અને ગંધનું જ્ઞાન છે, આંખ નથી જોવે નહીં. શું? કીડી, મકોડા આદિ જે છે એને ગંધનું જ્ઞાન છે પણ એને આંખ નથી એટલે જોઈ શકતો નથી. ચોથું, ભમરો, માખી અને પતંગિયા ચૌરેન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનું પણ જ્ઞાન છે, તથા મચ્છ એટલે માછલી, ગાય, કબૂતર આદિ તિર્યંચ તથા મનુષ્ય દેવ અને નારકી એને પંચેન્દ્રિય જીવોને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દનું જ્ઞાન છે, એને કર્ણેન્દ્રિય છે. છેલ્લી વળી તિર્યંચોમાં કોઈ સંઘની છે તથા કોઈ અસંગની છે, મન વાળા પણ છે અને મન વગરના પણ છે. તેમાં સંગનીઓ તો મન જનિત જ્ઞાન હોય છે, સંગનીઓને તો મનથી ઉત્પન્ન થયેલું જ્ઞાન હોય છે, પણ અસંગનીઓને હોતું નથી, વિચાર કરવાની શક્તિ નથી. એ અસંગનીથી માંડીને ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય બધા જીવો મન વગરના છે અને તેથી તેઓ પોતાના હિત અહિતનો વિચાર કરી શકતા નથી. આપણે એ વાત ચાલી છે કોઈ વાર કે જ્યારે આ જીવને મન મળ્યું છે અને પોતાના આત્મહિતનો અને અહિતનો વિચાર કરવાની એની પાસે શક્તિ છે, એવો વિવેક મનથી કરવાને બદલે જીવ એ વિવેકને છોડીને બીજા કાર્યોમાં જ પ્રવૃત્તિ કરે છે, ત્યારે એને ભવિષ્યમાં મન ન મળે અથવા અવિવેક કરે છે, દુરુપયોગ મન ન કરે છે, ત્યારે એને મન ન મળે એવા અસંગનીપણાના ભવોની પ્રાપ્તિ થાય છે. અને ઘણા કાળ પર્યંત ફરીને મનની સંગની જેની પરિસ્થિતિમાં આવી શકતો નથી. એટલે જે જીવો મન વગરના થયા એણે મનનો ઉપયોગ ન કર્યો, સદુપયોગ ન કર્યો અથવા અસદુપયોગ કર્યો, એટલે આ સ્થિતિ થઈ એમ સમજવા યોગ્ય છે. એ કુદરતની વ્યવસ્થા છે કે તક આપે એનો ઉપયોગ ન કરો તો પછી ફરીને જલ્દી કુદરતી અને કુદરત તક આપતી નથી. હા, નહીં નહીં મળ્યો નથી. આત્મકલ્યાણ કરવાનો વિચાર અને વિવેક કરવા માટે મન મળ્યું છે, જગતના કાર્યો કરવા માટે નહીં અને આત્માનું અહિત થાય એવા વિચાર કરવા માટે પણ નહીં, બે પ્રકાર નહીં. શું? નહીતર મન ચાલ્યું જશે એમ કેવું, અસંગની થઈ જાય છે. પછી તો વિવેક વિચાર શક્તિ નહીં રહી, એટલે કેટલો કાળ ક્યાં જાય એનો કાંઈ પછી ઠેકાણું રહેતું નથી. વળી તિર્યંચોમાં કોઈ સંગની છે તથા કોઈ અસંગની છે, તેમાં સંગનીઓને તો મન જનિત જ્ઞાન હોય છે પણ અસંગનીઓને નહીં. સંગનીને મન જનિત જ્ઞાન હોય છે તથા મનુષ્ય દેવ નારકે જેવો સંગની છે તે સર્વને મન જનિત જ્ઞાન હોય છે, એ પ્રમાણે મતિ જ્ઞાનની પ્રવૃત્તિ જાણવી. આ રીતે મતિ જ્ઞાન છે ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તે છે એમ જાણવું. એક ભેદ લીધો પહેલા, હવે શ્રુત જ્ઞાનની પ્રવૃત્તિ લઈએ છીએ ને એ પણ એનું અલ્પજ્ઞપણું કેવું છે એ વાત કરે છે. વળી મતિ જ્ઞાન વડે જે અર્થને જાણ્યો હોય તેના સંબંધથી અન્ય અર્થને જે જાણે જે વડે જાણીએ તે શ્રુત જ્ઞાન છે. શું? ઠીક. મતિ જ્ઞાન વડે જે પદાર્થને જાણ્યો હોય એ પદાર્થને જાણવાથી વિશેષ એ પદાર્થ સંબંધી કે બીજા પદાર્થ સંબંધી જે જ્ઞાનની પ્રવૃત્તિ થાય તેને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. એ શ્રુત જ્ઞાન બે પ્રકારનું છે, અક્ષરાત્મક તથા અનઅક્ષરાત્મક. લ્યો, એટલે અક્ષરાત્મક એટલે જેનું વર્ણન અક્ષરોમાં કરી શકાય, જે પોતાને શ્રુત જ્ઞાન સમજવામાં આવે એને એ અક્ષરમાં બતાવી શકે અને કેટલાકે ન બતાવી શકે એવું પણ જ્ઞાન થાય છે. જેમ કે વેદના થાય, કેવી વેદના થાય છે? ઘણી થાય છે, પણ શું ઘણી એટલે શું પણ એ કંઈ બતાવી શકે એમને. અક્ષરાત્મક અને ત્યાં જેમ ઘટ, બધાને દ્રષ્ટાંત આપીને ચોખ્ખું સમજાવે છે, ત્યાં જેમ ઘટ એ બે અક્ષર સાંભળ્યા અથવા દીઠા વાંચ્યા, સાંભળ્યા અથવા વાંચ્યા તે તો મતિ જ્ઞાન થયું. હવે તેના સંબંધથી ઘટ પદાર્થનું જાણવું થયું, જ્ઞાનમાં ઘડો ચિત્ર, ઘડાનું ચિત્ર આવી ગયું. શું? તે શ્રુત જ્ઞાન છે. એ પ્રમાણે અન્ય પણ જાણવું જરૂરી, જરૂર નથી કે ત્યાં ઘડો હોવો જોઈએ. હાથી એમ કે તો સાંભળ્યો હાથી શબ્દો, પછી હાથીની આકૃતિ જ્ઞાનમાં આવી કે આવો હાથી હોય, સૂંઢવાળો હોય, જાડા પગ હોય, તો એ રીતે એનું જે શ્રુત જ્ઞાન થાય છે એ વિશેષ થાય છે. એ તો અક્ષરાત્મક શ્રુત જ્ઞાન છે. શું? એ અક્ષરથી થયેલું જ્ઞાન છે. વળી જેમ સ્પર્શ વડે આ વેદનથી, જો ઠીક, ઓલું જે છે સાંભળીને કે વાંચીને થાય છે ને આ વેદનથી થાય છે, એમાં સ્પર્શના વેદનથી ઠંડકનું જાણવું થયું તે મતિ જ્ઞાન છે. અને તેના સંબંધથી આ હિતકારી નથી તેથી ચાલ્યા જવું ઇત્યાદિ રૂપ જ્ઞાન થયું તે અનક્ષરાત્મક જ્ઞાન છે, કે આ ઠંડી છે મને શરદી થઈ જશે માટે અહીંયા આપણે આ ઠંડી લાગે છે ત્યાં ન રહેવું, આપણે ઘરમાં બી આ જાવ, બહાર નથી રહેવું અત્યારે, બહાર ઠંડી વધારે છે એમ, તો એ અનક્ષરાત્મક સ્વરૂપ જ્ઞાન છે, એ વેદનથી જ્ઞાન છે. એ પ્રમાણે અન્ય પણ સમજવું. હવે એકેન્દ્રિયાદિક અસંગની જીવોને તો અનક્ષરાત્મક જ શ્રુત જ્ઞાન હોય છે, જેને શ્રુત્ર ઇન્દ્રિય નથી મળી. શું? અક્ષરાત્મક શ્રુત જ્ઞાન કોને હોય? જેને શ્રુત્ર ઇન્દ્રિય અને વાંચવાનું ઇન્દ્રિય મળી છે ત્યાં સુધી. બાકી તો એકેન્દ્રિયાદિક જે છે એને તો અનક્ષરાત્મક જ શ્રુત જ્ઞાન હોય છે, તથા સંગની પંચેન્દ્રિય જીવોને બંને જ્ઞાન હોય છે, કેમ કે એ વિચાર કરી શકે છે. એટલે વિચાર કરવામાં શબ્દ જ્ઞાન આવી જાય છે. બાકી તો મતિશ્રુત તો બધા પ્રાણીઓને છે, પણ એ બધાને અનક્ષરાત્મક એટલે વેદનવાળું જ્ઞાન છે. એ પ્રમાણે એ શ્રુત જ્ઞાન છે તે અનેક પ્રકારથી પરાધીન એવા મતિ જ્ઞાનને પણ આધીન છે. ઉપર જે મતિ જ્ઞાનની પરાધીનતા લીધી એ બધી પરાધીનતા પછી શ્રુત જ્ઞાનને લાગુ પડે છે, કેમ કે મતિપૂર્વક શ્રુત થાય છે તેથી એને પણ લાગુ પડે છે. અથવા અન્ય અનેક કારણોને આધીન છે તેથી મહાપરાધીન જાણવું, એ ઘણા કારણોને આધીનપણું છે અથવા એવી પ્રકારનું પાંગળાપણું એનું છે. માટે શ્રુત જ્ઞાન મહાપરાધીન જાણવું એવું પાંગળું છે તો પણ એ મતિ શ્રુત જ્ઞાન દ્વારા આત્મજ્ઞાન થાય છે. અવધિમનો પર્યવથી આત્મજ્ઞાન ન થાય, વિશેષ ઉઘાડ છે, પણ એકનું પરને જાણવાનું જ કામ કરે છે. સ્વને જાણતું જ નથી મતિ શ્રુત તો, આપણે અવધિમનો પર્યવ તો મતિ શ્રુત છે એમાં સ્વપર પ્રકાશક પણ બે છે. એટલે આત્મજ્ઞાન પણ આટલું પાંગળું હોવા છતાંય તે સંઘની પંચેન્દ્રિય જીવ હોય તો, ભલે આંધળો હોય, બેરો હોય, મૂંગો હોય, હં, તો પણ એ મતિ શ્રુત જ્ઞાન દ્વારા સંઘની પંચેન્દ્રિય જીવ સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને સર્વજ્ઞતા સુધીનું જ્ઞાન કરી શકે છે. માથલી હું ભાષા બોલી અણુ મહાપરાધીન હોવા છતાં પણ આટલી શક્તિ છે. વિચાર એ કરવાનો છે કે જેના અલ્પજ્ઞતામાં આટલી શક્તિ છે તો એની પરિપૂર્ણતામાં કેટલી, વસ્તુમાં કેટલી, વસ્તુનું સામર્થ્ય કેટલું. જેમ સૂર્યનો થોડો પણ પ્રકાશ આવે, ઉડ્યા પહેલા હો ફાટે એમ નથી કહેતા, ત્યાં ઘણું આગળ થાય, જે પદાર્થ અંધારામાં નહોતા દેખાતા દેખાવા, તો પછી સૂર્યમાં પ્રકાશ કેટલો કે એને સામું ન જોઈ શકાય એટલો એમ છે. એવી રીતે જોવાનું. હા, એને તો કઈ વાંધો નથી. આંધળા હોય, બેરા હોય, મૂંગા હોય, લૂલા હોય, લંગડા હોય, સાવ પાંગળા હોય, બધી રીતે, છતાં પણ એ આત્મજ્ઞાન મન છે એટલે એ આત્મજ્ઞાન કરી શકે છે. આત્માનો વિવેક કરે છે, હિત અહિતનો વિવેક કરે છે. અહીં કહ્યું ને મહાપરાધીન જાણવું, એ બહારના અગ્નિઓ જાણવા માટે, અંદર આત્માના જાણવા માટે એનું સામર્થ્ય પણ અલૌકિક છે. પણ અહીંયા એ પ્રકરણ નથી ને, અહીંયા તો આ જ પ્રકરણ છે. અહીંયા પર એકાંત પર પ્રકાશકપણાનું પ્રકરણ ચાલે છે, સ્વપ્રકાશકપણાનું અહીંયા પ્રકરણ નથી, કેમ કે અધ્યાત્મ પ્રકરણ નથી. આ તો સંસાર દશા નિરૂપણ ચાલે છે, સંસાર અવસ્થાનું વર્ણન કરવું છે એનું. શું વળી પોતાની મર્યાદા અનુસાર ક્ષેત્રકાળના પ્રમાણપૂર્વક રૂપી પદાર્થોને જે વડે સ્પષ્ટપણે જાણવામાં આવે તે અવધિ જ્ઞાન છે. હેડિંગ તો શ્રુત જ્ઞાનનું કર્યું છે, પણ છેલ્લો પેરેગ્રાફમાં અવધિ જ્ઞાનની વાત લીધી છે. શ્રુત જ્ઞાન પરાધીનની વાત, આ તો છેલ્લું હેડિંગ લીધું એ લીધું ને, ઓલામાં ત્રણે લીધા છે, પછી મતી લઈ અને શ્રુતનું લીધું, હવે અવધિનું નીચે લઈએ છે. વળી પોતાની મર્યાદા અનુસાર ક્ષેત્રકાળના પ્રમાણપૂર્વક શ્રુત ને અવધિ બેનું બે હેડિંગમાં લઈ લેવું જોઈએ. વળી પોતાની મર્યાદા અનુસાર ક્ષેત્રકાળના પ્રમાણપૂર્વક, અવધિ બે પ્રકારની, ક્ષેત્રની અવધિ અને કાળની અવધિ, એમ બે પ્રકારે અવધિ. અવધિ એટલે મર્યાદા, મર્યાદાનો અધરવર્ડ છે અવધિ, ને અવધિનો અધરવર્ડ છે મર્યાદા. એ બોલાય છે આપણે ગુજરાતીમાં, અવધિ શબ્દ વપરાય છે. ભાઈ કેટલી અવધિ એ લગ્ન આવે છે, કેટલી તિથિની અવધિ છે એમ નથી કહેતા, અવધિ એટલે મર્યાદા. પોતાની મર્યાદા અનુસાર ક્ષેત્ર અને કાળના પ્રમાણપૂર્વક રૂપી પદાર્થોને જે વડે સ્પષ્ટપણે જાણવામાં આવે, શું રૂપી પદાર્થોને, અરૂપી પદાર્થોને નહીં. મતિ શ્રુતમાં અરૂપી પદાર્થો છે, શું, પણ અવધિમાં અરૂપી પદાર્થોને જાણવાની યોગ્યતા નથી. એટલે માત્ર રૂપી પદાર્થોને જે વડે સ્પષ્ટ જાણવામાં આવે તે અવધિ જ્ઞાન છે. એ જ્ઞાન દેવો અને નારકીઓમાં તો સર્વને હોય છે. એ જ્ઞાન દેવો અને નારકીઓ બધા દેવોને, મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ એનો કાંઈ ભેદ નહીં એમાં, તમામ દેવોને, અને તમામ હલકામાં હલકા દેવો હોય તો એને અવધિ જ્ઞાન હોય, અને તમામ નારકીઓને, નારકે તો પાપનું જ ફળ છે છતાં એને એ ઉઘાડ છે જુઓ. એટલે કે અવધિ જ્ઞાનની કોઈ વિશેષતા નથી. અહીંયા કોઈને અવધિ જ્ઞાન હોય તો અહીંયા ઓહો થઈ જાય, હવે નારકીને હોય છે ભાઈ, એમાં કાંઈ મોટી વાત નથી. વડે સ્પષ્ટ જાણવામાં આવે છે બધા વિજ્ઞાન દેવોને નારકીઓને તો સર્વને હોય છે, તથા સંઘની પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોમાં પણ કોઈ કોઈને હોય છે. મનુષ્યને કોઈને હોય પણ તિર્યંચ નહીં કોઈને હોય છે એમ કહે છે. ઠીક, અવધિ જ્ઞાન કોઈ કોઈ તિર્યંચને પણ થઈ જાય છે, અને અસંગની સુધીના જીવોને તો આ જ્ઞાન હોતું જ નથી. અસંગની ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય કોઈને અવધિ જ્ઞાન ન હોય. હવે આ જ્ઞાન પણ શરીરાદિક પૂદગળોને આધીન છે, એને પણ થોડી પૂદગળની પરાધીનતા છે, એટલે એ પણ પાંગળું છે. અવધિ જ્ઞાનના ત્રણ ભેદ છે, દેશ અવધિ, પરમ અવધિ અને સર્વ અવધિ. શું એ ક્ષેત્ર, એ ત્રણેયમાં થોડા ક્ષેત્રકાળની મર્યાદા પૂર્વક કિંચિત માત્ર રૂપી પદાર્થને જાણવા વાળું દેશ અવધિ જ્ઞાન છે. પૂરું ન હોય પણ અધૂરું હોય તેને દેશ, એટલે દેશ એટલે અમુક, દેશનો અર્થ જ થાય છે અમુક. જૈન પરિભાષામાં દેશે દેશે જ્ઞાન છે એટલે અમુક ભાગે જ્ઞાન છે. હા, દેશ વ્રત એટલે અમુક વ્રત છે, અંશ અંશ, દેશનો અર્થ લેવો અંશ. ચાલુ ભાષામાં આપણે આંશિક કહીએ છીએ, હા, એને અહીંયા દેશ કહે છે. તે કોઈક જીવોને હોય છે, તથા પરમ અવધિ અને સર્વાવધિ અને મનોપર્યવે ત્રણ જ્ઞાન મોક્ષ માર્ગમાં જ પ્રગટે છે. પરમ અવધિ જ્ઞાન, સર્વાવધિ જ્ઞાન અને મનોપર્યવ જ્ઞાન, એ ત્રણ જ્ઞાન મોક્ષ માર્ગે જીવોને, ધર્માત્માઓને હોય છે. એમાં મનોપર્યવ જ્ઞાન તો મુનિ દશામાં જ હોય છે, એ પહેલા હોતું નથી. અને કેવળ જ્ઞાન તો પોતે જ મોક્ષ સ્વરૂપ છે, એમાં તો કાંઈ આવરણ હોતું નથી. તેથી આ અનાદિ સંસાર અવસ્થામાં તેનો સદભાવ જ નથી. એટલે કેવળ જ્ઞાનનું વર્ણન અહીંયા નહીં કરે, કેમ કે અહીંયા સંસાર અવસ્થાનું વર્ણન ચાલે છે. માટે કેવળ જ્ઞાનની તો સંસાર અવસ્થા વાળાને હોય નહીં, એ પ્રમાણે જ્ઞાનની પ્રવૃત્તિ હોય છે. આ પ્રમાણે જ્ઞાનની પ્રવૃત્તિ બતાવી સંસાર અવસ્થામાં. હવે દર્શનની પ્રવૃત્તિ લેશે. ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શનની પ્રવૃત્તિ, વળી ઇન્દ્રિય અથવા મનના સ્પર્શાદિક વિષયોનો સંબંધ થતા પ્રથમ કાળમાં, એટલે શરૂઆતમાં જ, પ્રથમ એટલે શરૂઆતના કાળમાં, મતિ જ્ઞાન પહેલા જે સત્તા માત્ર અવલોકન રૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ ચક્ષુ દર્શન અથવા અચક્ષુ દર્શન છે. ચક્ષુ દર્શન એટલે ચક્ષુ દ્વારા જે દર્શન થાય તે ચક્ષુ દર્શન, અને ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિય અને પાંચમાં મન દ્વારા જે દેખાય તે અચક્ષુ દર્શન. એમ બે ભેદ છે, દર્શનના બે ભેદ છે. હવે દર્શન કોને કહેવું? કે મતિ જ્ઞાન પહેલા સામાન્ય પ્રતિભાસ થયો. સામાન્ય પ્રતિભાસ એટલે શું? કે એની સત્તાને દેખી લીએ છે, હોવાપણાનો પ્રતિભાસ આવે, શું છે એની. પણ કોઈ પણ ઇન્દ્રિય દ્વારા અથવા મન દ્વારા અન્ય પદાર્થનો હોવાપણાનો પ્રતિભાસ, એને ચક્ષુ દર્શન અથવા અચક્ષુ દર્શન કહેવામાં આવે છે. ત્યાં ઇન્દ્રિય વડે જે દર્શન થાય તેનું નામ, ત્યાં નેત્ર ઇન્દ્રિય વડે જે દર્શન થાય તેનું નામ ચક્ષુ દર્શન છે, તથા ચાર ઇન્દ્રિય બાકીની અને પાંચ તથા પંચેન્દ્રિય જીવોને જ હોય છે. તે ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોને જ હોય છે. શું? ચક્ષુ દર્શન, કારણ કે એ પહેલા તો આંખ નથી ને, ત્રણ ઇન્દ્રિય સુધી આંખ નથી, એટલે જે નેત્ર ઇન્દ્રિય છે એ ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને જ હોય છે, તથા સ્પર્શન, રસના, ઘ્રાણ અને શ્રોત્ર એ ચાર ઇન્દ્રિય તથા મન દ્વારા જે દર્શન થાય તેનું નામ અચક્ષુ દર્શન, એટલે ચક્ષુ સિવાયના ઇન્દ્રિયો દ્વારા દર્શન થયું તેને અચક્ષુ દર્શન કહેવામાં આવે છે, એમ નામ પાડ્યું છે એનું જુદું. તે યથા યોગ્ય એકેન્દ્રિયાદી જીવોને હોય છે, તે બધા જીવોને મતિ જ્ઞાન ઉપજ્યા પહેલા આ દર્શન ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. આ દર્શન ઉપયોગનો વિષય જૈન દર્શન સિવાય કોઈ અન્ય મતમાં નથી, કેમ કે તે બુદ્ધિગ્રાહ્ય નહીં હોવાથી બીજા લોકો પકડી શકતા નથી, એટલે એનું વર્ણન પણ નથી. એટલે વીરસેન સ્વામીએ તો ધવળની અંદર આ દર્શન ઉપયોગનો બહુ વિસ્તાર કરેલો છે અને દર્શન ઉપયોગને અનેક પ્રકારે સ્થાપ્યો છે. જૈન દર્શનનું પ્રભુત્વ દર્શાવવા માટે દર્શન ઉપયોગને બહુ સ્થાપ્યો છે, કેમ કે બીજાને ખબર નથી ને આમણે તો કેટલાય પડખાથી એને વિચારીને એની સ્થાપના કરી છે, એ વિશેષતા છે. વળી એમણે તો ત્યાં સુધી લીધું છે, તમે આત્મજ્ઞાન આત્મજ્ઞાન શું કરો છો એમ કે બધા, એની મતમાં આત્મજ્ઞાનનો વિષય આવે છે ને કે દર્શન ઉપયોગ આત્મજ્ઞાનને પહેલા આત્માને પહેલા દેખે છે, અને દર્શનનું કાર્ય જ આત્માને દેખવાનું છે. જ્ઞાનનું કાર્ય તો પરને જાણવાનું છે, બે એ તો બે ફાડ કરી નાખે છે, બે ભેદ એવા પાડે કે દર્શન આત્માને દેખે અને જ્ઞાન પરને જાણે. ત્યાં વિમલચંદજી તો બહુ ભડકાતા, મને કે જ્ઞાન આત્માને જાણે નહીં એમ કે છે, મેં કીધું ભાઈ એમ નથી, જ્ઞાન આત્માને પણ જાણે અને પરને પણ જાણે, એમ દર્શન પણ આત્માને દેખે અને પરને પણ દેખે, બે વાત છે. પણ અહીંયા મતાંતરનું નિરૂપણ છે, દાર્શનિક વિવરણ ચાલે છે, અહીંયા અન્ય દર્શનોની સામે વાત ચાલે છે, માટે આવું કથન આવ્યું છે. જો અધ્યાત્મ શાસ્ત્ર પછી નિયમસાર દેખાડ્યું હતું કે એને તો બધું નિયમસાર વાંચેલું, એમને તો નિયમસારનો બધી કાથાઓ યાદ હતી, એ દેખાડ્યું એટલે કહેવાય. ગુંડાચાર્ય તો એમ કહે છે, ચોખ્ખું કહે છે, ભાઈ અધ્યાત્મ શાસ્ત્રમાં વાત બરાબર છે, આ દાર્શનિક વાત છે. ધવળમાં તો અધ્યાત્મ શાસ્ત્રો કરતા સૂક્ષ્મ વિષય આવે છે, ઠીક એમ પછી લે, એમ લેવા જેવું નથી કીધું. આ એક દાર્શનિક દ્રષ્ટિકોણ છે, અહીંયા અહીંયા આધ્યાત્મિક દ્રષ્ટિકોણ છે, અને બંને વાત પોતપોતાના સ્થાનમાં બરાબર છે. વળી અવધિને વિષયોનો સંબંધ થતા અવધિ જ્ઞાન પહેલા જે સત્તા માત્ર અવલોકન રૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ અવધિ દર્શન છે. બસ આ ત્રણ હોય છે, પછી મનોપર્યવને કેવળ જ્ઞાનને કાંઈ લેવામાં આવતું, એ કેવળ દર્શન ઉપયોગ લેવાય છે પણ એ સાથે થાય છે, પહેલા થાય છે એવું બનતું નથી. જેને અવધિ જ્ઞાન હોય તેને જ આ અવધિ દર્શન હોય છે. ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શન છે તે મતિ જ્ઞાન અવધિ જ્ઞાનવત પરાધીન જાણવા તથા કેવળ દર્શન તો મોક્ષ સ્વરૂપ છે તેનો અહીં સંસાર અવસ્થામાં સદભાવ જ નથી. શું અહીં એટલે સંસાર અવસ્થામાં સદભાવ જ નથી એ પ્રમાણે દર્શનનો સદભાવ હોય છે. મન પર્યવ ન લીધું કેમ કે ત્યાં હોતો નથી, ત્યાં દર્શન ઉપયોગ હોતો નથી. એટલે ફૂટનોટ છે કે શ્રુત દર્શન અને મન પર્યવ દર્શન હોતા નથી. શું પાંચ જ્ઞાન લીધા ને, મતિ શ્રુત અવધિ મન પર્યવ ને કેવળ, એમાં મતિ જ્ઞાન ચક્ષુ ના ચક્ષુ લીધા, અવધિ ને લીધું, કેવળ ને લીધું, શ્રુત જ્ઞાન ને અને મન પર્યવ જ્ઞાન ને એ પેલા દર્શન ઉપયોગ હોતા નથી, કેમ કે શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક થાય છે. તત્વા સૂત્રો અધ્યાય 1:22 સૂત્ર તથા મન પર્યવ જ્ઞાન પણ મતિ જ્ઞાન ના ભેદરૂપ હોવાથી યા મતિ જ્ઞાન પૂર્વક થાય છે, એની યા પણ મતિ જ્ઞાન પૂર્વક થાય છે, એટલે દર્શન ઉપયોગી પહેલા થઈ જાય છે, માટે નથી થતો. આ કારણ આપ્યું શું કરવા, એ બેને ન લીધા દર્શન ઉપયોગ. દ્રવ સંગ્રહ ગાથા 44 ટીકા. મતિ જ્ઞાન દર્શન ઉપયોગ પૂર્વક થાય છે, તેથી શ્રુત દર્શન અને મનપ્રિય દર્શન એવા બે ભેદ દર્શન ઉપયોગમાં હોય શકે નહીં. આ જૈન દર્શનના ભેદ પ્રભેદનો વિષય છે બધો, કેટલો વિશાળ છે અને કેટલો ઊંડો છે. એવું છે, આ જ્ઞાનની વૃદ્ધિ કહેવામાં આવે છે. આ પ્રકારનો ઉઘાડ એ જ્ઞાનની વૃદ્ધિ છે. શું? અનુભવની પ્રાપ્તિ તે જ્ઞાનની સિદ્ધિ છે. અને આ પ્રકારે નિર્મળ જ્ઞાનમાં અનેક જ્ઞાન દર્શનના ભેદો, આત્માના પરિણમનના ભેદ પ્રભેદોનો જે વિજ્ઞાન જણાય છે, એ બધી જ્ઞાનની વૃદ્ધિ છે. રિદ્ધિ સિદ્ધિ કે છે ને, એમ રિદ્ધિ ને સિદ્ધિ બે છે અહીંયા. અસાધારણ અભ્યાસ, આશ્ચર્ય થાય એવો, સામાન્ય માણસને તો આશ્ચર્ય થાય એટલો અભ્યાસ છે. શું? જો કે જ્ઞાની પુરુષો સત્પુરુષોને તો કૃપાળુ દેવે આશ્ચર્યની પ્રતિમા કીધા છે. શું કીધી છે એને? સત્પુરુષને આશ્ચર્યની પ્રતિમાના રૂપે જ એના દર્શન કરે છે, આશ્ચર્યની પ્રતિમા. શું? અને મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ, આત્મજ્ઞાનની એ મૂર્તિ છે, એવા બે વિશેષણ લગાડે છે. વિશેષપણે હવે કે છે કે જ્ઞાન દર્શન ઉપયોગ આદિની પ્રવૃત્તિ, હવે એની પ્રવૃત્તિ કેવી છે એને સારી રીતે એનો ઉહાપો કરે છે. શું? પ્રશ્નોત્તર કરીને એ વિષયને સારી રીતે ચર્ચે છે. હા, પછી મિથ્યાત્મને દર્શન મોને ચારિત્ર મોની શરૂઆત કરશે. બે પાનામાં આ જ્ઞાન દર્શન ઉપયોગની પ્રવૃત્તિનો થોડો વિચાર કર્યા પછી મોહનો વિષય લેશે, મિથ્યાત્મનો અને ચારિત્રનો. કેમ કે સંસાર અવસ્થામાં છે ને, સંસારનું મૂળ તો મિથ્યા જ છે, એ અહીંથી પ્રારંભ કરશે. શું? ઉપર પ્રમાણે જો બીજા ગુણોની પ્રવૃત્તિ નથી લીધી, જ્ઞાન દર્શનની લીધી અને માન્યતાની શ્રદ્ધાની લીધી અને ચારિત્ર મોહમાં ચારિત્રની, એટલે દર્શન જ્ઞાન ચારિત્ર, સંસાર અવસ્થામાં એ ત્રણેયનું વિપરીત પરિણમન તે સંસાર અવસ્થા, અને એ ત્રણેયનું અવિપરીત પરિણમન તે મોક્ષ માર્ગ અને મોક્ષની અવસ્થા. બસ આ એનો સંક્ષેપ છે. આત્માના અનંત ગુણોમાં દર્શન શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની વિપરીત અવસ્થા તે સંસાર અવસ્થા, અને તેની સવળી શુદ્ધ અવિપરીત અવસ્થા તે મોક્ષ માર્ગ અને મોક્ષની અવસ્થા. બસ આ સંસાર ને મોક્ષ બે જુદા પડી ગયા. ઉપર પ્રમાણે જ્ઞાન દર્શનનો સદ્ભાવ જ્ઞાનાવરણ દર્શનાવરણના ક્ષોભસમ અનુસાર હોય છે. આગળ જે કહ્યું એ પ્રમાણે, ઉપર પ્રમાણે, ઉપર એટલે વર્ણન કર્યું તે પ્રમાણે, જ્ઞાન અને દર્શનના પરિણામોનો સદ્ભાવ જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષોભસમ અનુસાર હોય છે. જ્યારે ક્ષોભસમ થોડો હોય ત્યારે જ્ઞાન દર્શનની શક્તિ પણ થોડી હોય છે, તથા જ્યારે ઘણો હોય ત્યારે જ્ઞાન દર્શનની શક્તિ પણ ઘણી હોય છે. વળી ક્ષયોપશમથી શક્તિ તો એવી ને એવી બની રહે, પણ પરિણમન દ્વારા એક જીવને એક કાળમાં કોઈ એક જ વિષયનું દેખવું આ જાણવું થાય છે, એ પરિણમનનું નામ જ ઉપયોગ છે. હવે ઉપયોગની વાત કરે છે, ઉપયોગ આદિની પ્રવૃત્તિ. શું શું કહે છે અહીંયા કે લબ્ધિ તો પાંચે ઇન્દ્રિયોની છે કોઈ એક જીવને, ક્ષોભસમ તો પાંચે ઇન્દ્રિયોનો છે, પણ એને એક ઇન્દ્રિય એક કાળે એક જ ઇન્દ્રિયનો ઉપયોગ હોય, એક કાળે બે ઇન્દ્રિયોનો ઉપયોગ ન હોય. જેમ કે અત્યારે વાંચતા વાંચતા તમે સાંભળો છો, તો જ્યારે વાંચો છો ત્યારે સાંભળતા નથી, ને સાંભળો છો ત્યારે વાંચતા નથી, પણ એટલી ઝડપથી બે કામ થાય છે કે તમને સ્થૂળ પણ એવું લાગે કે આપણે વાંચતા જઈએ છીએ અને સાંભળતા જઈએ છીએ, બે કામ કરતા જઈએ છીએ. અત્યારે જમણવાર કરે છે ને ત્યારે પાંચે ઇન્દ્રિયના વિષયો ગોઠવે છે. જમતી વખતે સારામાં સારું ભોજન, એટલે રસના ઇન્દ્રિયો, પછી એર કન્ડિશન રૂમ ગોઠવા હોય કે ઠંડા કોઈ પંખા ગોઠવા હોય, એટલે સ્પર્શ ઇન્દ્રિય થાય. પછી એ વખતે સંગીત મૂકે, રેકોર્ડિંગ મૂકે છે ને, એટલે કર્ણ ઇન્દ્રિય. પછી ઓલી સુગંધી સળી મૂકે, એટલે ઘ્રાણેન્દ્રિય. અને આંખ તો ખુલ્લી છે એટલે બધું જોયા કરે, કેટલા જણા જમવા બેઠા છે, આ ખોરાકનો રંગ કેવો છે, બરફી સફેદ રંગની છે કે લીલા રંગની છે. પાંચે ઇન્દ્રિયોનું એક સાથે ત્યાં ભોગવટો કરવા માટે વ્યવસ્થા રાખવામાં આવે છે. પણ જીવ વારા ફરતી એનો ઉપયોગ કરી શકે છે, એક સાથે કરી શકતો નથી. એક નો કરે ત્યારે બાકીના ચાર વિષય પીડારીએ, હાજર હોય તોય પીડારીએ. જ્યારે સુગંધ લે ત્યારે ખાવાનો રસના ઇન્દ્રિયનો સ્વાદ બંધ થઈ જાય, સંગીત સાંભળે ત્યારે પણ બીજું બધું બંધ થઈ જાય. ભલે ભોજન ગમે એવું પીરસ્યું હોય પણ એ વખતે એનો સ્વાદ ચાવતો હોય તો બંધ થઈ જાય, કેમ કે ત્યાં ઉપયોગ ન હોય, જીભ ઉપર ઉપયોગ એનો ન હોય. ચાલો ભાઈ, મોઢામાં મૂકી દો મીઠાઈનો કટકો અને પછી સંગીત સાંભળો, એ ઘરે બે કામ થાય કે ન થાય એ શક્ય નથી એમ કે છે. આ એક ટોડરમલજીએ, શાસ્ત્રમાં એ વિષય છે પણ ટોડરમલજીએ આ વિષય બહુ પ્રસિદ્ધ કર્યો. શું એક કાળે ઉપયોગ એક જ ઇન્દ્રિયનો હોય, બે ઇન્દ્રિયના વિષયનો ઉપયોગ હોય શકે નહીં. ઉપર પ્રમાણે જ્ઞાન દર્શનનો સદ્ભાવ જ્ઞાનાવરણ દર્શનાવરણના ક્ષુપ્ષમ અનુસાર હોય છે. શું એમાં પણ ઓછું વધતું હોય તો ઓછી વધતી શક્તિ હોય, પણ વિશેષ એટલું, શું વિશેષ એવું છે કે એ જે ઉપયોગનું પરિણમન છે તે દ્વારા એક જીવને, કોઈ એક જીવને એક કાળમાં એક સમયમાં કોઈ એક જ વિષયનું દેખવું અથવા જાણવું થાય છે. એ પરિણમનનું નામ જ ઉપયોગ છે, એ પરિણમનનું નામ ઉપયોગ છે. હવે એક જીવને એક કાળમાં કાં તો જ્ઞાનનો ઉપયોગ હોય છે અથવા દર્શન ઉપયોગ હોય છે. દર્શન ઉપયોગ હોય ત્યારે જ્ઞાનનો ઉપયોગ ન હોય, જ્ઞાનનો ઉપયોગ હોય ત્યારે દર્શન ઉપયોગ ન હોય, ક્રમથી થાય છે. વળી એક ઉપયોગની પણ એક જ ભેદરૂપ પ્રવૃત્તિ હોય છે. એક ભેદ એટલે એક ઇન્દ્રિયનો જ ઉપયોગ હોય, બે ઇન્દ્રિયનો એક સાથે કે પાંચ ઇન્દ્રિયનો એક સાથે ન હોય. અને એક ભેદમાં જેમ મતિ જ્ઞાન હોય ત્યારે શ્રુત જ્ઞાન કે અવધિ જ્ઞાન કે એ ન હોય, શું કે બાકીના જ્ઞાન, જેમ મતિ જ્ઞાન હોય ત્યારે અન્ય જ્ઞાન ન હોય. વળી એક ભેદમાં પણ કોઈ એક વિષયમાં જ પ્રવૃત્તિ હોય છે. પછી એક ભેદ હોય, એક પાંચ જ્ઞાનમાંથી એક ભેદ પ્રવર્તો હોય, એમાં પછી એક જ વિષય હોય છે, આ કેટલું પાંગળું છે એમ કે છે. શું એક જ વિષયમાં પ્રવૃત્તિ હોય છે. જેમ સ્પર્શને જાણતો હોય તે વેળા રસાદિકને ન જાણે, જ્યારે સ્પર્શને જાણતો હોય ત્યારે રસને ન જાણે. મૂળી એક વિષયમાં પણ તેના કોઈ એક અંગમાં જ પ્રવૃત્તિ હોય છે, એક વિષયમાં પણ એના કોઈ એક અંગમાં જ પ્રવૃત્તિ હોય છે, સર્વથા એમ નહીં, પૂરેપૂરું નહીં, એટલે એના અંશમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ કે ઉષ્ણ સ્પર્શને જાણતો હોય તે વેળા વૃક્ષાદિને ન જાણે, શું કે છે, બે સ્પર્શની પર્યાય છે, સ્પર્શની ચાર પર્યાય વ્યક્ત હોય છે, વજન વૃક્ષ અને ઠંડુ, એવી રીતે ચાર એની પર્યાય છે. એમાં ચારમાંથી એક અંગને જાણે તો બીજા અંગને ન જાણે, ઠંડાપણાને જાણે ત્યારે એના ચીકણા લુખાપણાને ન જાણે, એના વજનપણાને ન જાણે એમ કે છે. કેટલું ઝીણું કાયતું છે. એ પ્રમાણે એક જીવને એક કાળમાં કોઈ એક જ્ઞેય અથવા દ્રશ્યમાં જ્ઞાન અથવા દર્શનનું પરિણમન હોય છે એમ જ જોવામાં આવે છે. શું એમ અનુભવ કરવામાં આવે છે. જ્યારે સાંભળવામાં ઉપયોગ લાગ્યો હોય ત્યારે નેત્રની સમીપ રહેલો પદાર્થ પણ દેખાતો નથી, એટલે વંચાતું નથી એમ કે છે. સાંભળે ત્યારે વાંચે નહીં, વાંચે ત્યારે સાંભળે નહીં. એ જ પ્રમાણે અન્ય પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે. આ રીતે દર્શન જ્ઞાન ઉપયોગની પ્રવૃત્તિમાં આ પ્રકારની પણ એક મર્યાદા છે, એને પણ યથાસ્થાને જાણવી જોઈએ.
વિશેષ